એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જે સાચું કહું તો આપણને અંદરથી હલાવી શકે છે.
હા, બિલકુલ. માર્થા બેકનું પુસ્તક છે ધ વે ઓફ ઇન્ટેગ્રિટી, ફાઇન્ડિંગ હોલનેસ.
એટલે કે સંપૂર્ણતા શોધવાનો માર્ગ પ્રામાણિકતા દ્વારા.
અને આજના સમયમાં યુનો આ વિષય કેટલો મહત્વનો બની ગયો છે, નહીં?
ચોક્કસ. આપણે સૌ ક્યાંક ને ક્યાંક થોડો તણાવ, થોડો થાક અનુભવીએ છીએ. જાણે જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે.
અને આ પુસ્તક કહે છે કે આ બધાનું મૂળ કદાચ આપણી પોતાની સાથેની જે પ્રામાણિકતા છે એના અભાવમાં છે.
એટલે આ કોઈ એવી ટિપિકલ સેલ્ફ હેલ્પ બુક નથી લાગતી. આ તો પોતાના અંદરના સત્યને શોધવાની એક આખી યાત્રા જેવું લાગે છે.
બરાબર, એક ઊંડી યાત્રા.
પણ આ યાત્રા પર આપણને જે લઈ જઈ રહ્યા છે માર્થા બેક, એ કોણ છે? એમની વાતમાં શું ખાસ છે? કેમ આપણે એમને સાંભળવા જોઈએ?
સમાજશાસ્ત્રમાં પીએચડી છે, બીજી પણ ડિગ્રીઓ છે, એટલે બૌદ્ધિક ઊંડાણ તો છે જ, એમાં કોઈ શંકા નથી.
ઓકે, એટલે એકેડેમિક બેકગ્રાઉન્ડ તો મજબૂત છે.
હા, પણ જે વાત એમને ખરેખર મતલબ યુનિક બનાવે છે તે છે એમનો પોતાનો અંગત જીવનનો અનુભવ.
એટલે કે તેમણે જે લખ્યું છે તે પોતે જીવ્યા પણ છે એવું?
બરાબર. એમણે હાર્વર્ડ જેવી સંસ્થામાં એકદમ હાઈ પ્રેશર એકેડેમિક કરિયર હતી એમની. અને બીજું, મોર્મોન ચર્ચ, જે એમના જીવનનો એક મોટો આધારસ્તંભ હતો, આ બંને એમણે છોડી દીધા.
ઓહ, આ તો બહુ મોટા નિર્ણયો કહેવાય.
ખૂબ જ મુશ્કેલ નિર્ણયો. અને આ એમણે કેમ લીધા? કારણ કે એમને પોતાના આંતરિક સત્ય સાથે જીવવું હતું. એટલે આ પ્રક્રિયા પીડાદાયક હતી, પણ એમના માટે મુક્તિદાયક પણ હતી.
એટલે એમની વાતમાં ખાલી થિયરી નથી, અનુભવનો નિચોડ પણ છે.
ચોક્કસ. બૌદ્ધિક જ્ઞાન અને અનુભવની શાણ પણ બંનેનું મિશ્રણ છે.
આ તો ખરેખર રસપ્રદ વાત છે. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય મુદ્દા પર આવીએ. ધ વે ઓફ ઇન્ટેગ્રિટી. આ શબ્દ ઇન્ટેગ્રિટી એટલે કે પ્રામાણિકતા, એનો અહીં શું અર્થ લેવાનો? શું એ ખાલી સાચું બોલવું કે નૈતિક બનવું એટલું જ?
ના, અહીં જ આ પુસ્તક એકદમ અલગ પડે છે. બેક કહે છે કે પ્રામાણિકતા એટલે ખાલી નૈતિકતા નહીં.
ઓકે.
એનાથી કંઈક વધુ. પ્રામાણિકતા એટલે સંપૂર્ણ હોવું, એક ટુકડામાં હોવું, હોલનેસ.
હોલનેસ એટલે
કે આપણું જે આંતરિક જગત છે, આપણી ઈચ્છાઓ, આપણી સાચી લાગણીઓ, આપણી ઊંડી માન્યતાઓ,
હા,
અને આપણું જે બાહ્ય વર્તન છે, આપણા કાર્યો, આપણા શબ્દો, આપણે દુનિયા સામે જેવા દેખાઈએ છીએ, આ બંને જ્યારે એક લાઇનમાં હોય, એક સૂત્રમાં હોય,
ત્યારે આપણે ઇન્ટેગ્રિટીમાં છીએ એમ કહેવાય.
બરાબર. ત્યારે આપણે પ્રામાણિકતામાં જીવીએ છીએ.
અને જ્યારે આ બંને વચ્ચે મેળ ના હોય, અંતર હોય, ત્યારે શું?
ત્યારે જ બધી સમસ્યાઓ શરૂ થાય છે, બેક એવું કહે છે. એમનું મુખ્ય તર્ક જ એ છે કે મોટાભાગનું જે માનવીય દુઃખ છે, ચિંતા, ડિપ્રેશન, બર્નઆઉટ, જીવનમાં ખાલીપો લાગવો, આ બધું આ આંતરિક અને બાહ્ય જગત વચ્ચેના વિભાજનમાંથી, એ ગેપમાંથી જન્મે છે. આપણે એવું જીવન જીવતા હોઈએ છીએ જે ખરેખર અંદરથી આપણું નથી હોતું, અને આપણું શરીર, આપણું મન એની સામે જાણે બળવો કરે છે.
ઓહ, અધો બહુ પાયાની વાત લાગે છે. તો અમારી બહાર કેવી રીતે નીકળવું? રસ્તો શું?
બેક એક ચાર તબક્કાની યાત્રા સૂચવે છે, અને એને સમજાવવા માટે તેમણે દાંતેની જે ક્લાસિક કૃતિ છે, ડિવાઇન કોમેડી.
હા હા, સાંભળ્યું છે. નરક, શુદ્ધિકરણ, સ્વર્ગ.
બરાબર. એ રૂપકનો બહુ સુંદર ઉપયોગ કર્યો છે. એમણે કહ્યું કે આ યાત્રા શરૂ થાય છે મૂંઝવણ અને પીડાના અંધારા જંગલથી.
એટલે કે જ્યાં આપણે ખોવાયેલા હોઈએ.
હા, પછી આપણે પોતાના આંતરિક નરકમાં ઉતરવું પડે છે. આપણા જૂઠાણા, આપણી દબાયેલી લાગણીઓ, એ બધાનો સામનો કરવો પડે.
ઓકે.
પછી આવે શુદ્ધિકરણનો પહાડ, જ્યાં આપણે સત્યને જીવવાનું શરૂ કરીએ છીએ, બદલાવ લાવીએ છીએ, અને અંતે પહોંચીએ છીએ સ્વર્ગ, એટલે કે સરળતા, આનંદ અને હેતુ સાથેનું જીવન.
વાહ, આ તો ખરેખર એક મહાકાવ્ય જેવી યાત્રા લાગે છે. ચાલો આ ચાર તબક્કાઓને થોડા વધુ વિગતવાર સમજીએ. શરૂઆત ક્યાંથી? પહેલો ભાગ કયો છે?
શરૂઆત થાય છે ભાગ એક, ધ ડાર્ક વુડ ઓફ એરર, ભૂલનું અંધારું જંગલ. આ એ સ્થિતિ છે જ્યાં આપણને પહેલીવાર અહેસાસ થાય છે કે કંઈક બરાબર નથી ચાલી રહ્યું.
મતલબ? પેલી અટવાયેલી, દુખી કે ખાલીપાની લાગણી?
હા, બેક કહે છે કે આ કોઈ નિષ્ફળતા નથી, આ તો જાગૃતિની પહેલી નિશાની છે કે આપણે સાચા રસ્તે નથી. અહીં મુખ્ય કોન્સેપ્ટ છે અસંગતતા, ઇનકોનગ્રુએન્સ, આપણા સાચા સ્વભાવ અને આપણા રોજિંદા કાર્યો વચ્ચેનું અંતર.
પણ આપણને ચોક્કસ કેવી રીતે ખબર પડે કે આપણે અસંગત છીએ? મન તો ઘણીવાર આપણને છેતરે.
મન ભલે છેતરે, પણ શરીર નહીં. બેક આના પર બહુ ભાર મૂકે છે. કહે છે કે શરીર ક્યારેય જૂઠું નથી બોલતું.
શરીર કેવી રીતે?
જ્યારે આપણે આપણી પ્રામાણિકતાથી દૂર જઈએ છીએ ત્યારે શરીરમાં કંઈક થાય છે. તણાવ આવે, દુખાવો થાય, બીમારી આવે, ચિંતા વધે, આ બધા શરીરના સંકેતો છે. એમણે વન ટીચર સ્કૂલની વાત કરી છે, જ્યાં શિક્ષક કોણ? આપણું અંદરનું જ્ઞાન, અને પાઠ્યપુસ્તક આપણું શરીર. આપણે બસ આ સંકેતોને ધ્યાનથી સાંભળતા શીખવાનું છે.
કોઈ રીત છે આ સાંભળવાની?
હા, એક સિમ્પલ ટેકનિક છે, ઇન્ટિગ્રિટી ક્લીન્સ. દિવસ દરમિયાન બસ ધ્યાન આપો કે ક્યારે તમને શાંતિ લાગે છે અને ક્યારે તણાવ. શાંતિ એટલે તમે પ્રામાણિકતાની નજીક છો, તણાવ એટલે દૂર.
ઓકે, શરીર પર ધ્યાન આપવું આટલું સરળ પણ કેટલું શક્તિશાલી હોઈ શકે, નહીં? તો આ જાગૃતિ આવી, ખબર પડી કે કંઈક ગડબડ છે. પછી
આવે છે ભાગ બે, ધ ઇન્ફર્નો, નરક. નરકના ચાર દરવાજા. આ સાંભળવામાં થોડું ડરામણું લાગે.
હા, નરક શબ્દ જ ભારે છે.
પણ અહીં નરક એટલે કોઈ બહારની જગ્યા નહીં, આ આપણી અંદરની જ પીડાની સ્થિતિ છે, જે આપણે પોતે જ ઊભી કરી છે આપણા સત્યનો દ્રોહ કરીને. અને બેક કહે છે કે આપણે આ નરકમાં ચાર મુખ્ય દરવાજાઓ દ્વારા પ્રવેશી શકીએ છીએ અથવા ફસાયેલા રહી શકીએ છીએ.
ચાર દરવાજા
એ કયા કયા છે? પહેલો દરવાજો છે અસ્વીકાર, ડિનાયલ, એટલે કે એવા સત્યો જે આપણે ઊંડે ઊંડે જાણીએ છીએ પણ એને સ્વીકારવા તૈયાર નથી.
જેમ કે? કોઈ ઉદાહરણ?
જેમ કે આપણે જાણીએ છીએ કે આ નોકરી આપણને અંદરથી ખતમ કરી રહી છે પણ છોડવાની હિંમત નથી, અથવા આ સંબંધમાં હવે કંઈ રહ્યું નથી પણ આપણે એને વળગી રહીએ છીએ. અહીં કામ શું છે? ધીમે ધીમે પોતાની જાત સાથે આ સત્યનો સ્વીકાર કરવાનું શરૂ કરવું.
આ અઘરું છે. બીજો દરવાજો?
બીજો દરવાજો છે ભાવનાત્મક ટાળવું, ઇમોશનલ અવોઇડન્સ, એટલે કે અમુક લાગણીઓ જેને આપણે ખરાબ કે નકારાત્મક માનીએ છીએ, જેમ કે ગુસ્સો, દુઃખ, ડર, એને અનુભવવાથી આપણે ભાગીએ છીએ, એને દબાવી દઈએ છીએ.
હા, મોટાભાગના લોકો એમ જ કરે છે.
પણ બેક કહે છે કે દબાયેલી લાગણીઓ ગાયબ નથી થતી, એ શરીરમાં ફસાઈ જાય છે અને નુકસાન કરે છે. એટલે અહીં માર્ગે છે કે આ લાગણીઓ સાથે બેસતા શીખવું, એમને અનુભવવા દેવી, એ શું કહેવા માગે છે તે સાંભળવું.
બરાબર. અને ત્રીજો અને ચોથો દરવાજો?
ત્રીજો દરવાજો છે મૌન, સાયલેન્સ, એટલે કે એ સત્યો જે આપણે બીજાઓને કહેતા ડરીએ છીએ. આપણી જરૂરિયાતો શું છે, આપણી હદ ક્યાં છે, બાઉન્ડરીઝ, આ બધું આપણે સ્પષ્ટપણે કહેતા નથી.
કેમ? લોકો શું વિચારશે એના ડરથી?
હા, મોટાભાગે એ જ. અહીં કામ એ છે કે નાના ઓછા જોખમવાળા સત્યો બોલવાની પ્રેક્ટિસ કરવી, જેમ કે કોઈ નાની વાતમાં ના પાડવી. બેક આને સત્યનો સ્નાયુ, ટ્રુથ મસલ, કેળવવાની કસરત કહે છે.
સત્યનો સ્નાયુ, સરસ શબ્દ છે. અને ચોથો?
ચોથો દરવાજો છે મર્યાદિત માન્યતાઓ, લિમિટિંગ બિલીફ્સ, એટલે કે એવી શક્યતાઓ, એવા સપના જેના વિશે આપણે વિચારવાનું જ માંડી વાળ્યું છે. આપણે માની લીધું છે કે આ તો મારા માટે શક્ય જ નથી.
જેમ કે હું ક્યારેય મારું પોતાનો બિઝનેસ નહીં કરી શકું, કે મને પ્રેમ નહીં મળે.
બરાબર, એવું જ. અહીં કામ છે આપણી કલ્પનાને ફરીથી જગાડવાનું, રમતિયાળ બનીને વિચારવાનું કે જો બધું જ શક્ય હોત તો હું શું કરત. આ અકલ્પ્ય માર્ગોને ફરીથી જોવાના છે.
વાહ, આ ચાર દરવાજા ઓળખી લેવા એ જ એક મોટી શરૂઆત છે. આ નરકમાંથી પસાર થયા પછી આવે પેલું શુદ્ધિકરણ.
હા, ભાગ ત્રણ, પરગેટોરિયો, શુદ્ધિકરણ, આરોહણ. અહીં હવે ખાલી જાણવાની કે સમજવાની વાત નથી, હવે એ સત્યને જીવવાની વાત છે. આ એક્શનનો તબક્કો છે.
ઓકે, એટલે અહીં શું કરવાનું હોય છે?
અહીં મુખ્ય સાધનો છે, પહેલું અને બહુ જ મહત્વનું, પવિત્ર ના કહેવાની શક્તિ કેળવવી.
પવિત્ર ના?
હા, એટલે કે એવી દરેક વસ્તુને ના કહેતા શીખવું જે તમારી આંતરિક પ્રામાણિકતા સાથે મેળ નથી ખાતી, ભલે પછી એ કોઈ કામ હોય, કોઈ સંબંધ હોય કે કોઈ સામાજિક દબાણ હોય. પોતાની શાંતિ અને સત્ય માટે ના કહેવું એ પવિત્ર છે.
પણ આપણે જ્યારે આમ ના કહીએ કે પછી આપણું સત્ય બોલીએ ત્યારે સામેથી વિરોધ તો આવે જ ને, લોકો નારાજ થાય.
ચોક્કસ થાય, અને એટલે જ બીજું મહત્વનું સાધન છે સામાજિક પરિણામોનો સામનો કરવો, ડીલિંગ વિથ સોશિયલ ફોલઆઉટ. બેક આના માટે પણ રસ્તા બતાવે છે કેવી રીતે દૃઢતા અને સહાનુભૂતિથી આ પરિસ્થિતિને હેન્ડલ કરવી.
એટલે કે સંબંધો તૂટી જાય એવું જરૂરી નથી.
જરૂરી નથી, પણ એ પણ શક્ય છે. અને એટલે જ આ તબક્કે એ પણ જરૂરી છે કે આપણે એવા લોકોને શોધીએ જે આપણા સાચા સ્વરૂપને સમજે અને સ્વીકારે. આપણો કબીલો શોધવો, એવા સંબંધો બનાવવા જે પૌષ્ટિક હોય.
અને ભૂતકાળનું શું, જે ભૂલો કરી હોય અપ્રામાણિકતામાં?
એ પણ શુદ્ધિકરણનો ભાગ છે, માફી માંગવી અને માફ કરવું. જ્યાં આપણે બીજાઓ સાથે અપ્રામાણિક રહ્યા હોઈએ ત્યાં માફી માંગવી, અને સૌથી અગત્યનું, પોતાની જાતને પણ માફ કરવી.
આ બધું કર્યા પછી શું? છેલ્લો તબક્કો, પેલું સ્વર્ગ.
હા, ભાગ 4, પેરડીસો, સંપૂર્ણતા તરફ પાછા ફરવું. ફરીથી, આ કોઈ ઉપરની જગ્યા નથી, આ જીવવાની એક અવસ્થા છે.
કેવી હોય છે એ અવસ્થા? જ્યારે તમે પૂરી પ્રામાણિકતામાં જીવો ત્યારે કેવું લાગે?
બેક એનું વર્ણન કરે છે, પ્રયત્નહીનતા, એફર્ટલેસનેસ. જાણે તમે નદીના પ્રવાહ સાથે વહી રહ્યા છો, બહુ સંઘર્ષ નથી કરવો પડતો, અંદરની લડાઈ બંધ થઈ જાય છે, એટલે પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે.
એટલે કામ ઓછું કરવું પડે એવું?
કામ ઓછું નહીં, પણ કામ કરવાની રીત બદલાઈ જાય. બેક અને તાઓવાદી વિચાર વુ વે સાથે સરખાવે છે, જેનો અર્થ થાય નહીં કરીને કરવું, એટલે કે કાર્યો બહુ જોર લગાવ્યા વગર કુદરતી રીતે સરળતાથી થાય છે, કારણ કે તમે તમારા સાચા સ્વભાવ પ્રમાણે કામ કરી રહ્યા છો.
અને પેલો મોટો પ્રશ્ન, જીવનનો હેતુ, શું એ પણ અહીં મળે છે?
અહીં એક બહુ જ સુંદર અને રાહત આપનારો વિચાર છે. બેક કહે છે કે હેતુ કોઈ એવી વસ્તુ નથી જે તમારે બહાર જઈને શોધવાની છે.
તો
હેતુ ઉદ્ભવે છે, પર્પસ ઇમર્જિસ, જ્યારે તમે સંપૂર્ણપણે તમે પોતે બની જાઓ છો, તમારી પ્રામાણિકતામાં સ્થિર થાઓ છો, ત્યારે તમારું જીવનનું કાર્ય, તમારી સર્જનાત્મકતા, તમારો આનંદ, એ બધું જાણે અંદરથી જ સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. તમારે એને શોધવા જવું નથી પડતું.
વાહ, આ તો બહુ મોટી વાત છે.
અને જ્યારે તમે આ અવસ્થામાં હોવ ત્યારે જાણે ચમત્કારો થવા લાગે. સાચા લોકો, સાચી તકો, સાચી માહિતી, બધું જાણે આપોઆપ ગોઠવાતું જાય, જેને બેક જાદુ કે સુમેળ, સિંક્રોનિસિટી કહે છે. જાણે બ્રહ્માંડ તમને મદદ કરી રહ્યું હોય.
આ આખી યાત્રા, અંધારા જંગલથી શરૂ કરીને આ જાદુ સુધીની, ખરેખર પરિવર્તનકારી લાગે છે. જો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ટૂંકમાં તારવવા હોય તો કયા મુદ્દાઓ સૌથી મહત્વના કહેવાય?
મને લાગે છે પહેલો અને કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર તો એ જ છે કે પ્રામાણિકતા એટલે નૈતિકતા કરતાં વધુ સંપૂર્ણતા છે.
હા, એ આપણે શરૂઆતમાં વાત કરી.
હા, આ એક જ વિચાર પ્રામાણિકતાને કોઈ બોજ કે ડરની વસ્તુ મટાવીને સ્વપ્રેમ અને પોતાની જાતને ફરીથી એક કરવાની સેલ્ફ રીઇન્ટિગ્રેશન પ્રક્રિયા બનાવી દે છે. આપણે ત્યાં ઘણીવાર સારા દેખાવાનું દબાણ હોય છે, તેની સામે આ પોતાના અંદરના અવાજને, પોતાની સંપૂર્ણતાને મહત્વ આપવાની વાત છે.
બીજો કયો મુદ્દો?
બીજો જે મને બહુ ગમ્યું તે છે, શરીર આપણું અંતિમ સત્ય કહે છે, આપણો સૌથી ભરોસાપાત્ર દિશાસૂચક છે. આપણું મન વાર્તાઓ ઘડી શકે છે, સમાજ આપણને ગેરમાર્ગે દોરી શકે, પણ આપણી શારીરિક સંવેદનાઓ, શાંતિની લાગણી કે તણાવની, એ ક્યારેય ખોટું નથી બોલતી.
સાચી વાત. આપણે ત્યાં પણ કહેવાય છે ને, મારું મન નથી માનતું કે પેટમાં ગડબડ થાય છે, એ કદાચ આ જ હશે.
બરાબર, એ શરીરની ભાષા છે. ત્રીજો મહત્વનો સંદેશ જે ખૂબ આશા આપે છે, પીડા એ દુશ્મન નથી પણ એક પવિત્ર સંદેશવાહક છે.
એટલે કે ચિંતા, દુઃખ, હતાશા,
એ ખરાબ નથી, એ સુખદ નથી પણ એ ખરાબ નથી, એ સંકેતો છે, બુદ્ધિશાળી સંકેતો છે આપણા અંદરના અસલી સ્વ તરફથી કે ભાઈ તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. એને દબાવવાને બદલે જો આપણે એને ધ્યાનથી સાંભળીએ તો એ આપણને પાછા સાચા માર્ગ પર લાવી શકે છે. આપણી સંસ્કૃતિમાં પણ મુશ્કેલીઓને વિકાસની તક ગણવામાં આવે છે, એના જેવું જ છે આ.
અને ચોથો મુદ્દો
જે આજના સમયમાં ખૂબ જ સુસંગત છે, આપણા અસલી સ્વ ઇસેન્શિયલ સેલ્ફ અને સમાજને બતાવવા માટે બનાવેલા સ્વ સોશિયલ સેલ્ફ વચ્ચેનો સતત સંઘર્ષ. આધુનિક જીવનની આ એક મોટી સમસ્યા છે. આપણે બધા જ સ્વીકૃતિ મેળવવા માટે, ફિટ થવા માટે અમુક હદે મહોરા પહેરીએ છીએ.
હા, એ તો છે.
આ પુસ્તક એ મહોરાને ઓળખીને, ધીમે ધીમે એને ઉતારીને આપણા અસલ સ્વરૂપમાં જીવવાની હિંમત અને માર્ગદર્શન આપે છે અને કહે છે કે એમાં જ સાચું સુખ અને શાંતિ છે.
ખરેખર આ પુસ્તકમાં એવી ઘણી વાતો છે જે યાદ રહી જાય, જે આપણને વિચારતા કરી દે.
હા, ચોક્કસ. ઘણા કોટ્સ જેવા વાક્યો છે,
જેમ કે પેલું વાક્ય, પ્રામાણિકતા દુઃખનો ઈલાજ છે. જ્યારે તમે પ્રામાણિકતામાં હો ત્યારે તમે તમારી જાત સાથે યુદ્ધમાં નથી હોતા. આ કેટલું સાચું છે. આપણી મોટાભાગની ઊર્જા તો આ અંદરના યુદ્ધમાં જ વેડફાઈ જાય છે.
બરાબર. અને શરીર વિશે જે કહ્યું એ પણ જબરદસ્ત છે. દરેક વખતે જ્યારે તમે જૂઠું બોલો છો ત્યારે તમે તમારા પોતાના શરીરને ઝેર આપો છો. દરેક વખતે જ્યારે તમે સત્ય કહો છો ત્યારે તમે તમારી જાતને શક્તિશાળી દવાની માત્રા આપી રહ્યા છો.
ઓહો, મતલબ આપણી ભાવનાત્મક અપ્રામાણિકતાની સીધી અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે.
હા, એકદમ સીધી. અને પેલો અંધારા જંગલવાળો વિચાર પણ મને બહુ ગમે છે.
કયો?
તમારો સાચો માર્ગ શોધવાનો રસ્તો ખોવાઈ જવાનો છે. ભૂલનું અંધારું જંગલ એ ઉકેલવાની સમસ્યા નથી, પણ વીરતાપૂર્ણ યાત્રાનો પ્રારંભિક બિંદુ છે.
હા, આ સાંભળીને કેટલી રાહત મળે. જો તમે મૂંઝવણમાં હો તો એનો અર્થ એ નથી કે તમે નિષ્ફળ છો. એ તો યાત્રાની શરૂઆત છે.
બરાબર. અને એક છેલ્લું જે આપણા બધા માટે બહુ ઉપયોગી છે, તમારી શાંતિ તેમની મંજૂરી કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
આ સીમાઓ બાંધવા માટે અને ના કહેવા માટે બહુ જરૂરી છે, નહીં? ખાસ કરીને આપણે ત્યાં જ્યાં લોકો શું કહેશે નો ડર બહુ હોય છે.
બિલકુલ. પોતાની સુખાકારીને પ્રાધાન્ય આપવાની વાત છે આ.
આ બધા વિચારો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, પ્રેરણા પણ મળે. પણ સવાલ એ છે કે રોજબરોજના જીવનમાં આને ઉતારવું કેવી રીતે? કોઈ પ્રેક્ટિકલ રીતો છે?
હા, અને એ જ આ પુસ્તકની સુંદરતા છે. એ ખાલી ફિલોસોફી નથી આપતું, પ્રેક્ટિકલ ટૂલ્સ પણ આપે છે, ખૂબ નાના પણ અસરકારક.
જેમ કે
સૌથી પહેલું બોડી સ્કેન કે ઇન્ટિગ્રિટી ક્લિન્સ. કોઈ પણ નાનો મોટો નિર્ણય લેવાનો હોય, કોઈને મળવું, કોઈ કામ હાથમાં લેવું, કંઈક ખરીદવું, બસ એક ક્ષણ રોકાઈને પોતાના શરીરને પૂછો, અત્યારે શું અનુભવાય છે? હળવાશ કે તણાવ, શાંતિ કે બેચેની?
અને એ જવાબ પર ભરોસો કરવો.
હા, શરીરને એ સંકેત પર ભરોસો કરવો. બીજું, જ્યારે કોઈ અસ્વસ્થ લાગણી આવે, ગુસ્સો, ઉદાસી, ડર, તો એનાથી ભાગી જવાને બદલે કે એને દબાવવાને બદલે થોડીવાર એની સાથે બેસો, એને અનુભવો, એને પૂછો કે તું શું સંદેશો લઈને આવી છે.
લાગણીઓ સાથે સંવાદ કરવો.
બરાબર.
અને કામકાજની જગ્યાએ કે સંબંધોમાં ત્યાં કેવી રીતે ઉપયોગી થઈ શકે?
ત્યાં પણ ઘણો ઉપયોગી છે. કારકિર્દી બાબતે તમે પેલા 4 દરવાજાનો ઉપયોગ કરીને તમારી વર્તમાન નોકરી કે કામનું પ્રામાણિકપણે વિશ્લેષણ કરી શકો છો.
કેવી રીતે?
પૂછો તમારી જાતને, શું હું આ કામ વિશે કોઈ સત્યનો અસ્વીકાર કરી રહ્યો છું? શું હું રોજ તણાવ કે લાગણીઓ દબાવી રહ્યો છું? શું હું બદલાવ લાવવા માંગુ છું પણ કહેતા ડરું છું? શું મેં બીજે કોઈ વિકલ્પો વિશે વિચાર્યું જ નથી? આ સવાલો તમને સ્પષ્ટતા આપશે.
અને સંબંધોમાં?
સંબંધોમાં સૌથી પહેલાં તો નાની નાની બાબતોમાં સત્ય બોલવાની પ્રેક્ટિસ શરૂ કરો. જેમ કે જો કોઈ પાર્ટીમાં જવાનું મન ન હોય તો સીધું કહો કે મારું મન નથી, કે હું થાકેલો છું, કોઈ ખોટું બહાનું બનાવવાને બદલે.
આનાથી શું થશે? આનાથી પેલું સત્યનો સ્નાયુ મજબૂત થશે. પછી મોટી બાબતોમાં તમારી જરૂરિયાતો અને સીમાઓ વિશે વાત કરવાની હિંમત આવશે. અને બીજું, લોકોની આસપાસ તમને શારીરિક અને ભાવનાત્મક રીતે કેવું લાગે છે તેના પર ધ્યાન આપો. કોની સાથે તમને ઊર્જા મળે છે અને કોની સાથે તમે નીચોવાઈ જાઓ છો, આ તમને તંદુરસ્ત સંબંધો ઓળખવામાં મદદ કરશે.
ખરેખર આ બધી વાતો બહુ પ્રેક્ટિકલ છે, જીવનમાં ઉતારી શકાય એવી છે.
હા, મારા માટે અંગત રીતે કહું તો આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ એ મળ્યો કે સાચી શાંતિ બહારની દુનિયા બદલવાથી નથી આવતી,
પણ
પણ પોતાની અંદરની દુનિયા સાથે, પોતાના સત્ય સાથે સુમેળ સાધવાથી આવે છે. અને આપણી જે પીડા છે, જે તકલીફો છે, એને દુશ્મન સમજવાને બદલે એને એક માર્ગદર્શક તરીકે જોવાની દૃષ્ટિ મળી.
સાચી વાત છે. અને મારા માટે જે મુખ્ય વાત ઉભરી આવી તે એ છે કે પ્રામાણિકતા એ કોઈ નૈતિક બોજ નથી.
તો શું છે?
એ તો પોતાની જાતને પ્રેમ કરવાનું, પોતાની જાતને સાજી કરવાનું એક શક્તિશાળી સાધન છે. આપણું શરીર, આપણી લાગણીઓ એ કેટલા બુદ્ધિશાળી છે, કેટલા શાણા માર્ગદર્શક છે. એમના પર ભરોસો કરવાનું શીખવું એ જ કદાચ સૌથી મોટો પાઠ છે.
બહુ સરસ. તો જે સૌ સાંભળી રહ્યા છે એમના માટે એક નાનકડો વિચાર છોડી જઈએ.
હા, ચોક્કસ.
આજે, ફક્ત આજે, તમે તમારી આંતરિક પ્રામાણિકતા સાથે થોડા વધુ સુસંગત થવા માટે કયું એક નાનું સત્ય બોલી શકો છો? અથવા કઈ એક નાની ના કહી શકો છો જે ખરેખર તમારા મનની વાત હોય? જરા વિચારજો આના પર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.